Prabhu na vachano taraf jaiye. Gaya ravivare apne prabhu nu vijayvant pravesh Yerusalem ni andar karyo. પ્રભુ ને માન અને મહિમા આપવા માટે આખું જગત તેની પાછળ હતું. ગ્રીક દેશથી આવેલા લોકો પ્રભુ શ્રી ખ્રિસ્તનું દર્શન કરવા માંગતા હતા ત્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તને ખાતરી થઈ કે મને મહિમાવાન કરવાનો સમય આવી ગયો છે. અને પાસ્કાના બે જ પર્વ બે જ દિવસ બાકી હતા અને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પરિસ્થિતિ એકદમ જુદી જ લાગે છે. ત્યાં આગળ જો તમે 22મા અધ્યાયની પહેલી 3 કલમો તમે જુઓ તો કહે છે, હવે બે ખમીર રોટલીનું પર્વ જે પાસ્કા કહેવાય છે તે પાસે આવ્યું અને તેને સી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા, કેમ કે તેઓ લોકથી બિદા હતા. જ્યારે ઇસ્રાયલની સ્થાપના કરવામાં આવી ત્યારે ઇસ્રાયેલ લોકોને જો ભૂંડા કામ કરે તો તેમના ભૂંડા કામને માટે આ પ્રમુખ યાજકો અને આ શાસ્ત્રીઓ જે કંઈ શિક્ષા તેમને ફરમાવે તે તેઓ કરતા હતા. અને તમે જુઓ તો યાકૂબ જ્યારે તેના દીકરાઓને આશીર્વાદ આપે છે ત્યારે કહે છે કે સિલો નહીં આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં સુધી ન આવે, દેવનો મોકલેલો દીકરો પવિત્ર આત્માથી ભરપૂર એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ અસ્તિત્વ ચાલુ રહેશે. અને 2002માં કહે છે રોમન સરકારે એવો કાયદો બહાર પાડ્યો કે હવે યહૂદીઓ કોઈ પણને મારી નાખવાનો હક નથી. અને તે વખતે કે છે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ યરૂશલેમની બહારની ભાગોળમાં જઈને પોકાર કરવા લાગ્યા, એમના કપડાં ફાડવા લાગ્યા અને કહે છે આ તો આપણા શાસ્ત્રની વિરુદ્ધ છે. પણ જો તેમણે એમના લુગડાં ફાડવાના બદલે હૃદયો ફાડ્યા હોત તો એમને ખબર પડત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવવાનો હતો, જે સિલો હતો, જે મોકલેલો હતો, એ તો ત્યાં આગળ કે છે તેના બાપની સાથે સુથારની દુકાનમાં છે. પણ સમય એવો આવી ગયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ એ જે યશાયા પ્રવચકે કહ્યું છે તે પ્રમાણે થવું જોઈએ, તેને વિંધાવવું જોઈએ, તેને ચાબુકથી મારવો જોઈએ, તેને ઘેટાની માફક લઈ જવો જોઈએ, તેની પર થૂકવું જોઈએ, તેની મશ્કરવી કરવી જોઈએ. એ જાતનું મરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે હતું અને એવું મરણ હવે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ આપી શકે તેમ નથી. હા, તેમણે કર્યું હોત, તેમણે જાણ્યું હોત તો તેમણે ગુંડાઓ પણ કર્યા હોત, તોમત મૂક્યું હોત અને પથરા મારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા હોત. પણ તે તેવું કરવા માગતા નહોતા કારણ કે ઈશ્વરની યોજના ન હતી. ઈશ્વરની યોજના તો એને શિક્ષા કરવાની હતી આપણા પાપોને માટે. અને કહે છે એથી જ કરીને આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસમનું કારમું ત્યાં આગળ મોત છે તે તેણે સહન કરવું પડ્યું. અને આપણે આગળ જોઈએ તો તાગળી બીજી વાર આપણે જોવા મળે છે તે જ દિવસે તે જ રાત્રે કે છે યહૂદા ઇસ્કારિયત એનામાં શૈતાન બેઠો અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 દિનારમાં વેચી દેવા માટે ત્યાં આગળ એણે કરાર કર્યો. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય જે 3.5 વર્ષ સુધી તેની સાથે રહેતો હતો, સારામાં સારી જે જગ્યા શિષ્યોને આપવામાં આવી એ શિષ્યની જગ્યા પૈસા રાખવાની શીખ્યા એ કહે છે આ યહૂદાને આપવામાં આવી અને કહે છે યહૂદાએ તેને દગો દીધો. અને ત્યાં આગળ આપણે આગળ જોઈએ તો કહે છે ત્યાં આગળ લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને જ્યારે જ્યારે બાઈ કહે છે તેનું અત્તર લઈને આવી ત્યારે કહે છે શિષ્યોએ કહે છે કચકચ કરી, આટલું મોંઘું અત્તર કહે છે શા માટે વેડફી નાખવામાં આવે છે, ગરીબોને આપી દેવા. પણ ત્યાં આગળ પ્રભુની અગેન્સ્ટ ત્યાં આગળ કચકચ શરૂ થઈ ગઈ. ત્યાં આગળ કચકચ શરૂ કર્યું, સૌથી મોટું કોણ? પ્રભુની આગળ વધસ્તંભ છે, ખારમું મોત છે, અને આ શિષ્યો અંદર અંદર કહે છે કે સૌથી મોટું કોણ, આપણામાં કોણ મોટો ગણાય છે? તે સંબંધી પણ તેઓએ વાદ વિવાદ શરૂ થયો. તેણે તેઓને કહ્યું કે વિદેશીઓના રાજાઓ તેમના પર ધરીપણું કરે છે અને તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. તેઓ પરોપકારી કહેવાય છે, પણ તમે એવા ન થાઓ. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તેણે નાના જેવું થવું, અને જે આગેવાન હોય તેણે સેવા કરનારના જેવા થવું. કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરવાના જેવો છું. મારા પરીક્ષણોમાં મારી સાથે તમે રહેવાના છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, અને તમે મારા રાજ્યની મેજમાં ખાશો તથા પીશો, અને તમે ઇસ્રાયલના 12 કુળોનો ન્યાય કરવા રાજાસન પર બેસશો. પ્રભુ ત્યાં આગળ આ ગંભીર સમસ્યાની આગળ એના શિષ્યોની આગળ કહે છે કે તમે જો મોટા થવા માગતા હોય તો દાસ થાઓ, સેવા કરો, અને જમનાર કરતાં જમાડનાર કરતાં જમનાર છે એ મોટો છે, કારણ કે એ મહેમાન છે. પ્રભુ ત્યાં આગળ આપણને એ સલાહ આપે છે. ત્યારે પ્રભુ યેસુ ખ્રિસ્ત ત્યાં આગળ એક વાત કહે છે, અને એ વાત જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને જરા અજુગતું લાગે છે કે આ સમય છે અને પ્રભુ યેસુ ખ્રિસ્ત એના શિષ્યોને આ પ્રમાણે સલાહ કેમ આપતા હશે? ત્યાં આગળ કહે છે કે થેલી, જોડી અને તલવાર રાખો. પછી તેણે તેઓને પૂછ્યું કે જ્યારે થેલી તથા જોડું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? તેણે કહ્યું કે કશાની નહીં. ત્યારે તેણે કહ્યું, પણ હમણાં જેની પાસે થેલી હોય તે રાખે અને જોડું પણ રાખે, અને તેની પાસે તલવાર નહીં હોય તે પોતાનું લુગડું વેચીને તલવાર ખરીદી આપે. કેમ કે હું તમને કહું છું કે અપરાધોની સાથે તે ગણાવો એ જે લખેલું હતું તે હમણાં સુધી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિશેની વાતો પૂરી થાય છે. તેઓએ કહ્યું કે પ્રભુ, જો આ બે તલવાર રહી. તેણે તેઓને કહ્યું કે એ બસ છે. પ્રભુ યેસુ ખ્રિસ્ત ત્યાં આગળ સલાહ આપે છે કે હવે ફક્ત જોણું તમે મારથી 10:9-10 કોઈ વાંચશે? મારથી 9:10-10.
સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરમાં ન રાખો. મુસાફરીને સારું જોડું અથવા બે અંગરખા અથવા જોડા અથવા લાકડી પણ ન લો, કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.
પ્રભુ યેસુ ખ્રિસ્ત જ્યારે આંગળી શિષ્યોને કહે છે ત્યારે એ એટલા માટે કહે છે કે યશાયા પ્રબોધકની મારફતે જે કહેવામાં આવ્યું હતું કે તે અપરાધીઓમાં ગણાયો, એટલા માટે ત્યાં તરવાર રાખવામાં આવી, એટલા માટે પિત્તરે ચાકરનો કાન કાપી નાખ્યો, કારણ કે પ્રભુ યેસુ ખ્રિસ્ત આ દુષ્ટોની મધ્ય હતો એવું ત્યાં આગળ પુરવાર થઈ શકે. તમે આગળ જુઓ તો ત્યાં આગળ પિત્તર ત્યાં આગળ પ્રભુને કહે છે કે તારી સાથે મરવા પણ તૈયાર છું, અને પ્રભુ યેસુ ખ્રિસ્તે એ 3 વાર નકાર કરે છે. મરગો 2 વાર બોલ્યા ગાઓ, 3 વાર પિત્તર તેનો નકાર કરે છે. અને આ વસ્તુ તમે જુઓ તો યરુસાલેમની અંદર તે વખતે કાયદો હતો કે કોઈ પણ આવા મરઘા કે બતકા કોર્ટની અંદર આવી ન શકે, પણ એવી પ્રભુની યોજના હતી, પ્રભુની એ ભવિષ્યવાણી હતી કે મરગો બોલ્યા ગાઓ, 3 વાર તું મારો નકાર કરીશ, અને ત્યાં આગળ મરગો બોલે છે. એ સગડું પ્રભુએ જે કરવામાં આવ્યું તે ત્યાં આગળ આપણે જોઈએ છીએ. ત્યાર પછી સૌથી ગંભીર સમય એ આવે છે જૈતુનની વાડીની અંદર, અને ત્યાં આગળ આપણે વાંચ્યું કે પ્રભુ યેસુ ખ્રિસ્ત ત્યાં પ્રાર્થના કરવા માટે જાય છે, અને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના કરવાને માટે જાય છે ત્યારે કહે છે તે વ્યાકુળ હતા અને કહે છે તે ઠેકાણે આવ્યો ત્યારે તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. આશરે પથ્થર ફેંકાય એટલે છેટેથી તેઓથી દૂર ગયો. પથ્થરો ફેંકાય બહુ દૂર નહીં, આનો અર્થ એવો થાય છે જો તમે જાણો કે તમે પથ્થરો લઈને કોઈને મારો અને એને વાગે એટલે દૂર સુધી કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ગયા, બહુ જ નજીકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા અને ત્યાં આગળ તેઓ પ્રાર્થના કરતા હતા, ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. અને તેણે કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. ફરીથી શિષ્યોને ઊંઘતા જુએ છે અને કહે છે ફરીથી આવે છે અને પ્રાર્થના કરે છે અને કહે છે વ્યાકુળ થયેલો દેખાય છે. અને ત્યાં આગળ તમે જુઓ તો ત્યાં આગળ કહે છે આકાશમાંથી દૂત તેને બળ આપતો હતો. તેને બળની જરૂર હતી કારણ કે સમય બહુ જ ખરાબ હતો, તેની લાગણી એ દુભાઈ ગઈ હતી. તે કહે છે પ્રાર્થનામાં હતો અને કહે છે એના કપાળમાંથી જે લોહી વહેતું હતું એ લોહી કહે છે જે લોહી છે પરસેવો છે એ લોહી જેવો થઈ જતો હતો. અને તમે નક્કી કરો કે જ્યારે તમે વ્યથામાં હો, મુશ્કેલીમાં હો અને જ્યારે તમારા પરસેવો આવે ત્યારે એ લોહી જેવો તમને દેખાય છે, કારણ કે નાની નાની જે નસો હોય છે એ કહે છે તૂટી જાય છે અને લોહી લોહી અને પરસેવો મળી જાય છે. અને આ સ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને ત્યાં આગળ આવે છે અને ત્યાં કહે છે એને જે દુઃખ પડે છે એ આપણે જોઈએ છે. કહે છે પ્રભુ મારી ઈચ્છા, 42મી કલમ કહે છે કે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો આ પેલો મારાથી દૂર કર, પણ તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. દૂત તેને સામર્થ્ય આપે છે, તેને શક્તિ આપે છે અને લોહી એ પરસેવો એ લોહી જેવો થઈ જાય છે. અને યશાયા આવે છે, યહુદા આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભેટે છે અને કહે છે એને ચુંબન કરીને કહે છે એને પરસ્વાધીન કરે છે. અને ત્યાં આગળ પ્રભુનું હૃદય તમે જુઓ તો ત્યાં પ્રભુનું હૃદય એ ભાંગી ગયું છે, કારણ કે એ હવે તેનાથી સહન થાય એથી વધારે પડતું દુઃખ તેના માટે છે. અને જ્યારે કહે છે આ એનો એક શિષ્ય તેને આ પ્રમાણે ચુંબન કરીને જ્યારે એને પરસ્વાધીન કરે છે ત્યારે એ વધારે વ્યાકુળ થયેલો દેખાય છે. આ બધી સ્થિતિ બહુ જ ખરાબ હતી, પણ ત્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જરૂર પડી ત્યારે તેને સામર્થ્ય મળતું રહ્યું. એલિયા જ્યારે બાલના લોકોને 400 કરતાં વધારે માણસોને મારી નાખ્યા અને જ્યારે એ ગુફામાં સંતાઈ રહ્યો અને પ્રભુની પાસે કહે છે કે હું એકલો જ બાકી રહ્યો છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હજુ 7000 ઇસ્રાયેલીઓ છે કે જેઓએ બાલની આગળ ઘૂંટણ નમ્યા આવ્યા નથી. અને ત્યાં આગળ આ સ્થિતિમાં પણ તમે જુઓ તો પ્રભુને માટે કામ કરનાર ત્યાં આગળ લોકો હતા. અને તમે જો કહો કે ત્યાં કહે છે કે હું પાસ્તા પર્વ ક્યાં સિદ્ધ કરું, ત્યારે તેના શિષ્યોને કહે છે કે તમે ગામમાં જાઓ અને ગામમાં જઈને ત્યારે તમે પેસો, ત્યારે એક માણસ કહે છે એ ત્યાં આગળ જતો હશે, તેના પાસે પાણીની માટલી હશે, પાણીની ગાગર છે અને એની પાછળ જજો અને એ જ્યાં પેસે ત્યાં જઈને તમે કહેજો એટલે તે તમારા માટે મેળીની વ્યવસ્થા કરશે. અને તૈયાર હતી, પ્રભુ તેના માટે તેના માણસો તૈયાર રાખે છે. અને આ એક એની ઉજ્જવળ ત્યાં આગળ આપણે આ કષ્ટમય અઠવાડિયા અંદર જો કોઈ હોય તો પ્રભુના લોકો પ્રભુને મદદ કરવા માટે તૈયાર હોય છે એ આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી આપણે ત્યાં આગળ જોઈએ છીએ કે પ્રભુ ત્યાં આગળ પ્રભુ ભોજન કરવાને માટે આવે છે, શિષ્યોને બોલાવે છે, ત્યાં આગળ એ રોટલી લે છે, રોટલીને ભાંગે છે અને શિષ્યોને આપે છે. પણ એથી પહેલાં જે તે કંઈક પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે એ તો કહે છે એ કહે છે વાસણ લે છે અને ટુવાલ લે છે અને ત્યાં આગળ શિષ્યોના પગને તે ધોવે છે. ત્યાં આગળ એ જુએ છે કે યહુદા જે મને પરસ્વાધીન કરનાર છે, પિત્તર મારો નકાર કરે છે તે છે. અને આ શિષ્યો અંદર મોટો કોણ નાનો કોણ એની ખચખચ કરે છે, એવા લોકોની પાસે જઈને એ એના પગ ધોવે છે અને ત્યાં આગળ નમ્રતાનો ત્યાં ધર્મનો પૂરો પાડે છે. ત્યાં આગળ તેની નમ્રતા બતાવે છે. રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ એ નમ્ર થઈને તેના શિષ્યોનો ત્યાં આગળ પગ ધોવે છે અને કહે છે કે જે મેં કર્યું તે તમે કરો. કહે છે એકબીજાના દુઃખના ભાગીદાર થાઓ. 13મો અધ્યાય 14 અને 15મી કલમ જો આપણે જોઈએ, યોહાન 13:14 અને 15મી કલમ જોઈએ તો આપણે કહે છે, માટે મેં પ્રભુને તથા ગુરુને જો તમારા પગ ધોયા હોય તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. પ્રભુ તેની પાસેથી આપણને નમૂનો લેવાનો કહે છે. પ્રભુ આપણને તેની નમ્રતા શીખવે છે. ત્યાર પછી ત્યાં આગળ યોહાન 13:17 કહે છે કે યોહાન 13:17 કહે, જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. ફક્ત સાંભળનારા જ નહીં પણ પ્રભુ સુ ખ્રિસ્ત જે કહે છે એ પાળનારા તમે થાઓ, એ બહુ જ જરૂરી વાત છે. તમે તેના પર વિશ્વાસ કરો. 19મી કલમમાં આપણે કહે છે, જ્યારે એ થાય ત્યારે તમને વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. પ્રભુ સુ ખ્રિસ્ત કહે છે કે તમે વિશ્વાસ કરો કે હું દેવનો એકાકીજનિત દીકરો છું. હું પ્રભુ સુ ખ્રિસ્તની પાસેથી આ દુનિયા પર આવ્યો છું કે જેથી કરીને તમારું તારણ સિદ્ધ થાય. હું એટલા માટે આવ્યો છું કે મારા લોહીથી તમને સાજાપણું મળે, મારા લોહીથી તમને અનંત જીવન મળે. એ માટે હું આવ્યો છું. ફક્ત તમારે એ પ્રભુના એકાકીજના દીકરા પર વિશ્વાસ કરવાની જરૂર છે. એ વિશ્વાસ જો આપણામાં નથી તો આપણે કોઈ કારણ નથી આ દુનિયાની અંદર જીવવાને માટે. આપણે ગમે તેટલું કરતા હોઈએ પણ જો પ્રભુ ખ્રિસ્તની પાસે આપણે ન આવીએ, જો તેનો સ્વીકાર ન કરીએ, તેને આપણા તારણા તરીકે સ્વીકારીએ નહીં તો આપણું અહીં આવવું એ વ્યર્થ છે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.